એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ આમ તો રસપ્રદ વિવેચનાત્મક અભ્યાસમાં ઊંડા ઉતરીશું.
હા જી,
આપણી પાસે છે ભોગીલાલ સાંડેસરાનું પુસ્તક કાવ્ય વિવેચન, જે 1949માં પ્રકાશિત થયું હતું, અને એમાંથી આપણે ખાસ વાત કરીશું ઉમાશંકર જોશીના જાણીતા કાવ્ય સંગ્રહ સાત પદ્યરૂપ કોપરના એમના વિશ્લેષણની.
બરાબર. ભોગીલાલ સાંડેસરા એટલે એક વિદ્વાન અને તટસ્થ વિવેચક તરીકે જાણીતા છે, અને ઉમાશંકર જોશી જેવા સમર્થ કવિની કૃતિઓ પરનું એમનું આ વિવેચન એ ખરેખર મહત્વનું ગણાય છે. સાત પદ્યરૂપકો એ ઉમાશંકરની કારકિર્દીની શરૂઆતની મહત્વની કૃતિઓ ગણાય, અને સાંડેસરાનું વિશ્લેષણ એને સમજવા માટે એક મૂલ્યવાન ચાવી જેવું છે.
તો આ સાત પદ્યરૂપકો વિશે એમનું સાંડેસરાનું પ્રાથમિક અવલોકન શું છે? આ શું માત્ર કાવ્યાત્મક વાર્તાઓ જેવું છે?
ના, જો સાંડેસરા શરૂઆતમાં જ એક મહત્વનો મુદ્દો સ્પષ્ટ કરે છે. એ કહે છે કે આ કૃતિઓને ખાલી કથાકાવ્યો કહી દેવા એ પૂરતું નથી.
અચ્છા.
કારણ કે એમાં કથાનું તત્વ છે, પણ ગૌણ છે.
હા.
એ પ્રાચીન કથાઓમાંથી પ્રસંગો લે છે, એટલે તમે પ્રસંગ કાવ્યો કહી શકો.
હા.
અને પાત્રોના સંવાદ દ્વારા જ કવિની વાત રજૂ થાય છે, એટલે સંવાદ કાવ્યો પણ છે. પણ સાંડેસરા ભારપૂર્વક કહે છે કે આનું સાચું સ્વરૂપ એ તો એકાંકી પદ્યરૂપકોનું જ છે.
એકાંકી પદ્યરૂપકો એટલે કે વન એક્ટ પોએટિકલ પ્લેઝ.
બરાબર. એટલે કે એને ટૂંકા કાવ્યાત્મક નાટકો તરીકે જોવા જોઈએ.
અરે હા.
અને એ દ્રષ્ટિકોણથી જ એનું મૂલ્યાંકન થવું જોઈએ એમનું માનવું છે.
ઓહ, આ રસપ્રદ છે. એટલે કવિતા અને નાટકની વચ્ચેની ભૂમિ પર આ કૃતિઓ ઊભી છે એમ એમ માને છે સાંડેસરા.
હા, બરાબર.
ચાલો તો પછી આ સાતેય પદ્યરૂપકોના સાંડેસરાના વિશ્લેષણમાં વધુ ઊંડા જઈએ. પહેલા મહાભારતના પાત્રો અને પ્રસંગો પર આધારિત કાવ્યોથી શરૂ કરીએ.
હા, ચોક્કસ. પહેલું છે કર્ણ કૃષ્ણ.
હા.
આમાં પહેલો પ્રસંગ છે, કૃષ્ણ કર્ણને સમજાવે છે કે તું કુંતી પુત્ર છે.
હા.
અને પાંડવ પક્ષે ભળી જા.
હા, એ જાણીતો પ્રસંગ છે.
સાંડેસરા નોંધે છે કે આ લગભગ આખું સંવાદ પર જ ચાલે છે. કોઈ ખાસ ઘટના બનતી નથી. સંવાદ પોતે રસપ્રદ છે, જેમ કે કૃષ્ણ કર્ણના જન્મનું રહસ્ય ખોલે છે, અને કર્ણનો પેલો જવાબ કે હું કુંતી પુત્ર છું તે હું જાણું જ છું. પણ સાંડેસરાને એક વાત થોડી ખટકે છે. કર્ણ પછીથી કહે છે કે યુદ્ધકળા પરીક્ષા વખતે જ એને કુંતીની આંખોમાં માતૃભાવ દેખાયો હતો, જે કૃષ્ણના કહેવાથી એને યાદ આવ્યું.
અચ્છા.
હા, તો સાંડેસરાને કર્ણનું આ અચાનક સ્મરણ અને સમજણ એ થોડું દુરાકૃષ્ટ લાગે છે.
દુરાકૃષ્ટ એટલે પેલું ખેંચી તાણીને લાવેલું હોય એવું, સહેલાઈથી ગળે ન ઉતરે એવું, ખરું ને?
હા, બિલકુલ એ જ. સાંડેસરા માને છે કે કવિ કદાચ પોતાની કલ્પનાના જોશમાં પાત્રની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાથી થોડા દૂર જતા રહ્યા છે. પણ આનાથી પણ વધુ ગંભીર મુદ્દો સાંડેસરા પેલું કર્ણના પાંડવ પક્ષે ન જોડાવાના કારણ અંગે ઉઠાવે છે.
હા, એ શું કારણ આપે છે કાવ્યમાં?
કર્ણ કહે છે કે તે જન્મ આધારિત ભેદભાવ અને સામાજિક અન્યાય સામે લડી રહ્યો છે, અને પોતાના રક્તથી એ કલંક ધોવા માગે છે.
ઓહો, આ તો બહુ બહુ આધુનિક વિચાર લાગે છે કર્ણ જેવા પાત્ર માટે. સાંડેસરા આને કઈ રીતે જુએ છે?
જો સાંડેસરા અહીં અનૌચિત્યનો પ્રશ્ન ઉઠાવે છે. એ સ્વીકારે છે કે મૂળ મહાભારતમાં પણ કર્ણના પાત્ર દ્વારા જાતિભેદનો મુદ્દો સૂચિત થતો હશે કદાચ.
હા, એ શક્ય છે.
પરંતુ ઉમાશંકરના કર્ણ ધ્યે રીતે સભાનપણે જાણે કોઈ સમાજ સુધારક હોય એમ પેલી પંક્તિઓ છે ને, સમષ્ટિમાં જે સહુજન્મ હીણા જીવે એ સર્વનામ જન્મ કલંક કેરો અન્યાય ધુવા મથું છું સ્વરક્તથી.
હા,
આવી દલીલ કરે છે તે સાંડેસરાને પાત્રના સમય અને સંદર્ભ સાથે સુસંગત નથી લાગતું. એમને લાગે છે કે આ ઉમાશંકરનો પોતાનો વિચાર છે જેમણે કર્ણના મુખમાં મૂકી દીધો છે.
એટલે પાત્રની ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક સચ્ચાઈ જાણે જોખમાય છે એમ.
બરાબર. પાત્રની મૌલિકતા પર કવિના પોતાના અર્થઘટનનું આરોપણ જેવું લાગે છે, અને કાવ્યના અંતે કર્ણના વચનો પણ, પેલું ભારતનો મહારથ ખોટકાશે એ પણ સાંડેસરાને થોડા અસ્પષ્ટ લાગે છે. કર્ણની મહત્તા વધે છે કે ઘટે છે એ સમજાતું નથી.
સમજાય. એટલે અહીં કવિનું અર્થઘટન પાત્ર પર હાવી થઈ ગયું હોય એવું સાંડેસરાને લાગે છે. હવે બીજા મહાભારત આધારિત કાવ્ય પર આવીએ. 19મા દિવસનું પ્રભાત યુદ્ધ પછીના વિનાશનું ચિત્રણ છે, ખરું?
હા, આ કાવ્ય યુદ્ધના અંત પછીના ભયાનક પ્રભાતનું વર્ણન કરે છે. ખાસ કરીને પેલો અશ્વત્થામાએ રાત્રે કરેલો સંહાર.
હા, યુધિષ્ઠિર અને સૂત વચ્ચેના સંવાદથી શરૂઆત થાય છે. પછી દ્રૌપદી પ્રવેશે છે, મૃત પુત્રોને જુએ છે અને યુધિષ્ઠિર અર્જુન પર કટાક્ષ કરે છે કે રાજપાટના લોભમાં તમે પુત્રશોક ભૂલી જશો.
ઓહ,
સાંડેસરાને દ્રૌપદીના આ વેણ, પેલી પંક્તિઓ છે ને, રેનરૂપ સાથ મારી સિંહાસને બેસી જશો, વિસારી સહેજે તમે તો મૃત પુત્ર પંચ, આ બધું અત્યંત કઠોર અને તેના પાત્રની ગરિમાને અનુરૂપ નથી લાગતું. તેઓ આને અનુદારતા અને સંકુચિતતા ગણાવે છે, જે મહાભારતની દ્રૌપદી સાથે બંધબેસતું નથી, અને આ ઉમાશંકર દ્વારા ઉમેરાયેલું છે. એ જ રીતે ગાંધારીના મુખે મુકાયેલા કેટલાક વચનોમાં પણ એના પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે અસંગત એવી દીનતા કે કટાક્ષ દેખાય છે. પંક્તિ 245, 271, 201માં. એટલે અહીં પણ પાત્રોના સંવાદમાં અમુક જગ્યાએ અનૌચિત્યનો મુદ્દો આવે છે.
હા, જોકે કાવ્યનું જે કેન્દ્રવર્તી રહસ્ય છે, ગાંધારીનું દ્રૌપદીને સમાન દુઃખી ઉભયે છીએ કહીને આપેલું આશ્વાસન, એને સાંડેસરા પાત્રોચિત અને યોગ્ય માને છે.
અચ્છા, અને ત્રીજું મહાભારતીય કાવ્ય ગાંધારી, જેમાં કૃષ્ણને શાપ આપવાનો પ્રસંગ છે.
બરાબર.
ગાંધારી દિવ્યદ્રષ્ટિથી યુદ્ધભૂમિનું ભયાનક દ્રશ્ય જુએ છે. વિલાપ કરતી સ્ત્રીઓ, ભાનુમતી, રાધા, ઉત્તરા, વિકૃત શબો, શકુની, શલ્ય,
હા,
અને અંતે ક્રોધિત થઈ કૃષ્ણને શાપ આપે છે. સાંડેસરા દ્રશ્યચિત્રની શક્તિ નોંધે છે, પણ શબોની જે દુર્દશા વર્ણવી છે, જેમ કે શકુનીની આંખો પક્ષીઓ ટોચી રહ્યા છે, શલ્યની જીભ કાગડા ગીધ ખેંચી રહ્યા છે, તેના પર સાંડેસરા શંકા વ્યક્ત કરે છે.
શા માટે?
એ તર્ક આપે છે કે યુદ્ધ પછી પણ રાજાઓ અને મહારથીઓના મૃતદેહો આટલી હદે રઝળતા ન હોય. તેમને લાગે છે કે આ મૂળ મહાભારતનો ભાગ ન હોય, કદાચ પાછળથી ઉમેરાયેલું અતિશયોક્તિભર્યું વર્ણન હોય.
અચ્છા, જેનું ઉમાશંકરે કદાચ વિવેક વગર અનુકરણ કર્યું છે. આમ છતાં આ ભયાનકતા ગાંધારીની કરુણામાંથી ક્રોધ તરફની સફર અને શાપ માટેનું ઉચિત વાતાવરણ રચે છે, તે વાત સાંડેસરા સ્વીકારે છે.
અને કૃષ્ણ દ્વારા શાપનો સ્વીકાર,
એને સાંડેસરા કાવ્ય ન્યાય તરીકે યોગ્ય ગણે છે. એ બરાબર છે.
સારું, મહાભારતની કથાઓમાંથી હવે આપણે અન્ય કથાનકો તરફ જઈએ. બૌદ્ધ કથા પર આધારિત બાલરાહુલ વિશે સાંડેસરા શું કહે છે?
હા, બાલરાહુલ આ બુદ્ધ અને આનંદ વચ્ચેનો સંવાદ છે. આનંદ પૂછે છે કે બુદ્ધ પુત્ર રાહુલ પ્રત્યે આટલો પૂજ્યભાવ કેમ રાખે છે. હવે બુદ્ધ જે જવાબ આપે છે તેના વિશે સાંડેસરા સ્પષ્ટપણે કહે છે કે આ પરંપરાગત બૌદ્ધ માન્યતા નથી, પણ ઉમાશંકરની પોતાની ઉત્પાદ્ય એટલે કે કલ્પિત રચના છે.
ઓ, શું છે એ કલ્પિત કારણ?
ઉમાશંકર સૂચવે છે કે બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો એ જરા વ્યાધિ મૃત્યુ જેવા નકારાત્મક કારણો નાસ્તિવાચક થી નહીં, પણ રાહુલ અને તેના જેવા સંસારી જીવોના દુઃખ દૂર કરવા અને તેમને નિર્વાણ અપાવવાની હકારાત્મક ચિંતા અસ્તિવાચક થી કર્યો હતો.
આ તો અલગ જ દ્રષ્ટિકોણ છે.
હા, પણ સાંડેસરા આ અર્થઘટન સામે સખત વાંધો ઉઠાવે છે.
કેમ? સર્જકને પોતાનું અર્થઘટન કરવાની છૂટ ન હોઈ શકે, એમનું શું કહેવું છે?
સાંડેસરાનો મુદ્દો એ છે કે પરંપરાગત કારણ, દુઃખના મૂળ કારણની શોધ એ કંઈ માત્ર નકારાત્મક નથી, એ તો જ્ઞાનની તીવ્ર પીપાસા છે.
બરાબર.
અને ઉમાશંકરનું આ નવું કારણ આખરે તો એ જ જરાદિ ક્લેશો પર પાછું ફરે છે, જેનો તેઓ શરૂઆતમાં ઇનકાર કરવા માંગતા હતા. સાંડેસરાને આ આખી કવાયત બિનજરૂરી અને કલ્પનાવિલાસ જેવી લાગે છે.
એટલે પરંપરાગત અને સ્થાપિત કથાને કારણ વગર બદલવાનો પ્રયાસ લાગે છે એમને.
હા, અહીં સર્જનાત્મક સ્વતંત્રતાનો ઉપયોગ અનુચિત રીતે થયો છે એમ તેમનું માનવું છે.
સમજાયું. એટલે અહીં પણ પરંપરા અને અર્થઘટન વચ્ચેનો સંઘર્ષ દેખાય છે. પાંચમું કાવ્ય રતિમદન પર આવીએ.
હા, રતિમદન. આ કાવ્યમાં કામદેવ એટલે કે મદન શિવની સમાધિ ભંગ કરવાનો પડકાર ઝીલે છે અને રતિ એને રોકવાનો પ્રયાસ કરે છે. સાંડેસરા અહીં ઉમાશંકરના મુખ્ય અર્થઘટનને ઉજાગર કરે છે. ઉમાશંકર સૂચવે છે કે મદનની પ્રેરણા ખાલી ઇન્દ્રની આજ્ઞા નહોતી,
તો બીજું શું હતું?
એમની એક ઊંડી ઈચ્છા હતી શિવ અને પાર્વતીના સંપૂર્ણ ઐક્ય, પેલું અર્ધનારીશ્વરીત્વ, એને સિદ્ધ કરવામાં મદદ કરવાની. મદન આ દિવ્ય ઐક્યને માનવ યુગલો જે રતિમદનની જેમ દ્વૈતમાં જીવે છે એમની વચ્ચેના વૈષમ્ય એટલે કે વિસંવાદના ઉકેલ તરીકે જુએ છે.
વાહ, આ તો રસપ્રદ અર્થઘટન છે.
હા, સાંડેસરાને આ અર્થઘટન રસપ્રદ લાગે છે અને તેઓ તેની સરખામણી ડૉક્ટર વી રાઘવનના સંસ્કૃત નાટક કામશુદ્ધિ સાથે કરે છે.
અચ્છા, એમાં શું છે?
એમાં કામદહનનું અર્થઘટન વાસનાના શુદ્ધિકરણ તરીકે કરાયું છે એટલે બંને કવિઓ ઉમાશંકર અને રાઘવન પ્રેમ અને કામની ઊંડી ફિલોસોફી તરફ જાય છે ભલે તેમના માર્ગ જુદા હોય.
ખૂબ સરસ સરખામણી. હવે છઠ્ઠા કાવ્ય આશંકા પર વાત કરીએ. આનું કથાવસ્તુ પાતળું હોવા છતાં સાંડેસરા તેની પ્રશંસા કરે છે એમ આપણે શરૂઆતમાં વાત થઈ હતી.
હા હા, આશંકાની સાંડેસરા ખૂબ સરાહના કરે છે. કથા ભલે ઉત્પાદ્ય હોય, મતલબ કલ્પિત હોય અને ટૂંકી હોય, રાજા બ્રહ્મદત્ત ઋષિકન્યા આશંકાના પ્રેમમાં છે અને 3 વર્ષ સુધી નામ નથી જાણી શકતો એટલે એને મેળવી નથી શકતો. પણ જે રીતે ઉમાશંકરે ભાવનિરૂપણ કર્યું છે એ અદ્ભુત છે. સાંડેસરા ખાસ નોંધ લે છે બ્રહ્મદત્તના ઉદાત્ત ધૈર્યની, આશંકાની થોડી અધીરાઈ પણ મર્યાદાપૂર્ણ વર્તનની, અને સૌથી વધુ તો 3 વર્ષના તેમના અત્યંત સંયમિત પણ નિકટના સંબંધના વર્ણનની.
એ વર્ણન કેવું છે?
કવિ યાદી આપે છે કે બ્રહ્મદત્તે આટલી નિકટતા છતાં શું શું નથી કર્યું. કપોળ પર ચિત્રકામ નથી કર્યું, વાળમાં ફૂલ નથી ગૂંથ્યા, પગ નથી રંગ્યા, સાથે કમળ ચૂંટવા નથી ગયા, શિરીષ પુષ્પને પણ નથી સ્પર્શ્યું.
વાહ,
આ સંયમિત શૃંગારનું વર્ણન ખરેખર અદ્ભુત છે. અને અંતે રાજાના મુખેથી અનાયાસે નીકળતું વાક્ય શ્રદ્ધા સર્વે રહી મારી આશંકા સાથ જઈશું, એમાં આશંકા શબ્દના શ્લેષ દ્વારા જે ચમત્કૃતિ સર્જાય છે.
હા, એટલે નામ અને શંકા બંને અર્થ
બરાબર, જેને સાહિત્યની ભાષામાં શ્લેષધ્વનિ કાવ્ય કહી શકાય એની સાંડેસરા ખૂબ પ્રશંસા કરે છે. ભાવ, કલ્પના અને અભિવ્યક્તિનો અહીં સુંદર સમન્વય થયો છે એમ એ માને છે.
વાહ, આ વર્ણન પરથી જ કાવ્યની સુંદરતાનો અંદાજ આવે છે. અને હવે અંતિમ કાવ્ય કુબજા.
કુબજા આમાં કૃષ્ણ દ્વારા જેનું કુબડાપણું દૂર થયું હતું એ કુબજા હવે એમના આવવાની રાહ જુએ છે.
હા,
કાવ્ય તેની ઉત્કટ પ્રતીક્ષા, સખીઓ સાથેનો વાર્તાલાપ, વિરહની મૂર્છા અને અંતે કૃષ્ણનું આગમન ઉદ્ધવ અને શુકદેવ સાથે, જે રાસલીલાનું વર્ણન કરે છે અને કૃષ્ણની કુબજા સાથે રહેવાની સંમતિ એ બધું વર્ણવે છે. સાંડેસરાના મતે આ સંગ્રહનું સૌથી સફળ પદ્યરૂપક છે.
એમ
શા માટે?
કારણ કે આમાં પાત્રોની સંખ્યા વધુ છે, લગભગ 6 પાત્રો, તેમનો પ્રવેશ નિષ્ક્રમ છે, કથાવસ્તુનો વિકાસ અને ગતિ છે જેને કાર્યવેગ કહી શકાય, અને વસ્તુની સંકુલતા પણ છે
એટલે નાટકની વધુ નજીક જાય છે. હા બરાબર, આ બધા તત્વો તેને નાટકની વધુ નજીક લઈ જાય છે. ભાવની તીવ્રતા એટલે કે ઉર્મી એ મુખ્ય છે, પણ અંતે એક વૈચારિક ગર્ભિતાર્થ ધ્વનિ પણ રહેલો છે.
તો આ 7 કૃતિઓની આટલી ઝીણવટભરી તપાસ પછી સાંડેસરાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન શું બને છે? કયા મુદ્દાઓ પર તેઓ ભાર મૂકે છે, પ્રશંસા અને ટીકા બંને સંદર્ભે?
જુઓ, સાંડેસરાનું મૂલ્યાંકન ખૂબ સંતુલિત છે. એક તરફ તેઓ ઉમાશંકરના આ પ્રયાસને આવકારે છે, પ્રાચીન કથાનકોમાં નવું રહસ્ય શોધવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે.
હા,
પાત્રો વચ્ચેના સંવાદોની રચનામાં કુશળતા દેખાય છે, જેને સંવાદ વૈચિત્ર્ય કહે છે, અને મોટાભાગે પ્રાચીન વાતાવરણ જાળવી રાખવામાં સફળતા મળી છે. આ બધાની તેઓ નોંધ લે છે અને પ્રશંસા કરે છે.
અને એમણે કાવ્યોને 3 જૂથમાં વહેંચ્યા હતા, ખરું?
હા, એ પણ એમની પદ્ધતિસરની અભ્યાસ દ્રષ્ટિ દર્શાવે છે. પહેલું જૂથ કર્ણ કૃષ્ણ અને બાલ રાહુલ જેવા વિચારપ્રધાન સંવાદ કાવ્યો, બીજું ગાંધારી, રતિમદન અને આશંકા જેવા વધુ રૂપકલક્ષી કાવ્યો, અને ત્રીજું 19મા દિવસનું પ્રભાત અને કુબજા જેવા નાટકની વધુ નજીક જતા વધુ સંકુલ અને ક્રિયાશીલ કાવ્યો. અને એમાંય આશંકા અને કુબજાની કલાત્મક સિદ્ધિને તેઓ ખાસ બિરદાવે છે.
અને એમની મુખ્ય ટીકાઓ કઈ હતી જે આપણે ચર્ચા દરમિયાન જોઈ?
હા, ટીકાના મુદ્દાઓ પણ સ્પષ્ટ છે. સૌથી મોટો મુદ્દો એ છે કે કવિ પોતાના પૂર્વનિર્ધારિત રહસ્ય કે અર્થઘટનને એટલું વળગી રહે છે કે ક્યારેક કાવ્યો સ્વાભાવિક રીતે વિકસવાને બદલે જાણે એ વિચારના દૃષ્ટાંત માટે જ લખાયા હોય એવું લાગે.
અચ્છા,
બીજો મહત્વનો મુદ્દો છે શૈલીનો. સાંડેસરાનું અવલોકન છે કે ઉમાશંકરે અલંકારો, ખાસ કરીને અંત્યાનુપ્રાસ, જે છેલ્લા 6 કાવ્યોમાં બહુ વપરાયો છે, એનો ખૂબ સંપ્રજ્ઞાત એટલે કે સભાન અને આગ્રહપૂર્વકનો પ્રયાસ કર્યો છે.
એનાથી શું તકલીફ થાય છે?
એના કારણે ખાસ કરીને જ્યારે સંવાદની પંક્તિઓ જુદા જુદા પાત્રો વચ્ચે વહેંચાયેલી હોય ત્યારે અભિવ્યક્તિ થોડી કૃત્રિમ બની જાય છે અને ક્યારેક અર્થની સ્પષ્ટતા પણ જોખમાય છે, જેને સાંડેસરા અપુષ્ટાર્થ દોષ કહે છે.
અપુષ્ટાર્થ દોષ એટલે કે જ્યાં અર્થ પૂરેપૂરો સ્પષ્ટ કે પુષ્ટ થતો નથી, કદાચ પેલું પ્રાસ મેળવવાના પ્રયાસમાં, એમ?
હા, બરાબર. અને ત્રીજી મુખ્ય ટીકા આપણે વારંવાર જોઈ તેમ અનૌચિત્યની છે. પાત્રોના વિચાર, વર્તન કે સંવાદમાં એમના મૂળ સ્વભાવ કે ઐતિહાસિક સંદર્ભ સાથે બંધ ન બેસે એવી બાબતોનું આરોપણ.
એટલે કે કર્ણની દલીલ, દ્રૌપદીની કટુતા, બુદ્ધના ગૃહત્યાગનું કારણ, એ બધા ઉદાહરણો.
બરાબર એ જ.
તો આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ શું કાઢી શકાય? સાંડેસરાના વિવેચનના પ્રકાશમાં સાત પદ્યરૂપકોનું મહત્વ શું ગણવું?
સાંડેસરા આકૃતિઓને ગુજરાતી સાહિત્યમાં પદ્યરૂપક જેવા નવા સ્વરૂપના પ્રારંભિક અને આવકાર્ય પ્રયોગ તરીકે મૂલ્યવે છે. તેઓ ખામીઓ દર્શાવવામાં જરાય પાછીપાની નથી કરતા, પછી તે અર્થઘટનની સમસ્યા હોય, પાત્રાલેખનની અસંગતતા હોય કે શૈલીનો અતિરેક હોય, પણ સાથે જ ઉમાશંકરની સંવાદ શક્તિ, વાતાવરણ નિર્માણની ક્ષમતા અને જૂની કથાઓને નવા અર્થ આપવાની એમની બૌદ્ધિક અને કલાત્મક મથામણને તેઓ પૂરેપૂરી સ્વીકૃતિ આપે છે.
એટલે આ કૃતિઓને કઈ રીતે જોવી જોઈએ?
એમનું વિવેચન આપણને એ સમજાવે છે કે આ કૃતિઓ પ્રયોગશીલતા અને કાવ્ય કૌશલ માટે મહત્વની છે, પણ તેને વાંચતી વખતે ઉમાશંકરના વિશિષ્ટ અર્થઘટનોને મૂળ સંદર્ભ અને નાટ્યાત્મક ઔચિત્યની કસોટી પર ચકાસતા રહેવું પણ જરૂરી છે. અને હા, આ સંગ્રહમાં આશંકા અને કુબજા કલાત્મક રીતે સૌથી વધુ પ્રભાવશાળી નીવડ્યા છે એમ સાંડેસરાનું માનવું છે.
ખરેખર આ વિશ્લેષણ સાંભળીને સમજાય છે કે એક સમર્થ વિવેચક બીજા મોટા સર્જકના કાર્યને કેટલી ઊંડાણથી અને છતાં સંભાવપૂર્વક તપાસી શકે છે. સાંડેસરાનું આ વિવેચન ફક્ત આ સાત કાવ્યો પૂરતું જ નથી.
હા, સાચી વાત છે.
પણ કોઈપણ સર્જક જ્યારે ભૂતકાળની કૃતિઓનું પુનઃઅર્થઘટન કરે ત્યારે ઊભા થતા પડકારો, પેલી મૂળ પ્રત્યેની વફાદારી અને પોતાની સર્જનાત્મક મુદ્રા વચ્ચેનું સંતુલન તેના પર પ્રકાશ પાડે છે.
બિલકુલ. અને આ આપણને વિચારતા કરી મૂકે એવો મુદ્દો છે.
શું?
કે ભાઈ, પુનર્લેખન કે પુનરર્થગઠન ક્યારે મૂળ કૃતિને સમકાલીન વાચક માટે વધુ પ્રસ્તુત અને પ્રકાશિત બનાવે છે, અને ક્યારે તે આધુનિક વિચારો કે ચિંતાઓને ભૂતકાળ પર અયોગ્ય રીતે લાદીને મૂળના સૌંદર્યને કે પાત્રોની ગરિમાને નુકસાન પહોંચાડે છે.
આ ભેદરેખા ખરેખર અત્યંત સૂક્ષ્મ છે.
હા, અને હંમેશા ચર્ચાનો વિષય રહી છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.